લેવીનું પુસ્તક તેનો 14મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે કોળિયાના શુદ્ધિકરણ દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તેને યાજક પાસે લાવવો, અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે, ને જો કોળિયાના શરીરમાંથી કોળનો રોગ મટી ગયો હોય તો યાજક એવી આજ્ઞા કરે કે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું બે જીવતા શુદ્ધ પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જુફો લેવા. પછી યાજક એવી આજ્ઞા કરે કે તેઓમાંના એક પક્ષીને વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપવું, અને જીવતા રહેલા પક્ષીને તથા એરેજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જુફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે, અને કોળને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર તે રક્ત તે 7 વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે, અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂડાવે, ને પાણીમાં સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે. પણ તે 7 દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે, અને 7મે દિવસે એમ થાય કે તે પોતાના માથાના સઘળા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભ્રમર મૂડાવે, એટલે પોતાના સઘળા વાળ તે મૂડાવી નાખે, અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે, એટલે તે શુદ્ધ થશે. અને 8મે દિવસે 2 એબ રહિત નર હલવાન તથા પહેલા વર્ષની 1 એબ રહિત ઘેટી તથા ખાદ્યાર્પણ માટે તેલમાં મોહેલો 3/10 એફા મેદો તથા 1 માપ તેલ તેલે, અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમ્મુખ રજૂ કરે, અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર પરને સારું તેને તથા પેલા માપ તેલને ચડાવે, ને યહોવાની આગળ તેઓની આરતી ઉતારીને આરતી અર્પણ કરે, અને પવિત્ર સ્થાનની જે જગાએ પાપાર્થાર્પણ તથા દહન્યાર્પણ કપાય છે તે જગાએ તે હલવાનને તે કાપે, કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમજ દોષાર્થાર્પણ પણ યાજકનું છે તે પરમ પવિત્ર છે, અને તે યાજક દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે, અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેળીમાં રેડે, અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમ્મુખ 7 વાર છાંટે, અને પોતાની હથેળીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક ચોપડે, અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે, અને યાજક તેને સારું યહોવાની સમ્મુખ પ્રાયશ્ચિત કરે, અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય તેને સારું યાજક પાપાર્થાર્પણ ચઢાવીને પ્રાયશ્ચિત કરે, અને ત્યાર પછી તે દહન્યાર્પણ કાપે, અને યાજક વેદી પર તે દહનાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવે, અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તે શુદ્ધ થશે. અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય તો પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને દોષાર્થાર્પણને સારું આરતી ઉતારવા માટે તે એક નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલમાં મોહેલો 1/10 એફા મેદો તથા 1 માપ તેલ લે તથા 2 હુલા તથા કબૂતરના 2 બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે, અને તેઓમાંનું એક પાપાર્થ અર્પણને ને બીજું ધન્યાર્પણને અર્થે થાય, અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણ સારું તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સમ્મુખ લાવે, અને યાજક દોષાર્થાર્પણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સમ્મુખ તેમની આરતી ઉતારીને આરતી અર્પણ કરે, અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે, ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે, અને યાજક તે તેલમાંથી પોતાની ડાબેરી હથેળીમાં રેડે, અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાંથી કેટલું પોતાની જમણી આંગળી વડે યહોવાની સમ્મુખ 7 વાર છાંટે, અને યાજક પોતાની હથેળીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર દોષાર્થાર્પણના રક્તની જગા પર ચોપડે, અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે, એ માટે કે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરાય, અને તે મેળવી શકે એ હોલાઓમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચડાવે, એટલે જેવું તે મેળવી શકે એવું એક પાપાર્થને સારું તથા બીજું ખાદ્યાર્પણ સાથે ધન્યાર્પણને સારું, અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાજક યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. જે કોળીઓ પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય તેને માટે એ નિયમ છે. અન્ય યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં તમે આવો, ત્યાર પછી તમારા વતનના દેશમાં કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે. ત્યારે યાજક રોગની તપાસ કરવા સારું અંદર જાય તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે. એ સારું કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય, અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા સારું અંદર પેશે અને રોગની તે તપાસ કરે, અને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ પડી હોય ને તેઓ દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે ને 7 દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે, અને યાજક ફરીથી 7મે દિવસે આવીને તપાસે, અને જો તે રોગ ઘરની દિવાલોમાં પ્રસર્યો હોય તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે, અને યાજક તે ઘરને અંદરની બાજુએ 100 તરફથી ખરપાવી નાખે, અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દે, અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે, અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે, અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ તે રોગ ઘરમાં પસર્યો હોય તો જાણવો કે ઘરમાં કોવડાવતો કોઢ છે, તે અશુદ્ધ છે, અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કાટ તથા તેના સઘળા ચૂના સુદ્ધા તે તોડી પાડે, અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ લઈ જાય, અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, અને જો યાજક અંદર જઈને તેને તપાસે ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પ્રસર્યો ન હોય તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે, અને ઘરના શુદ્ધિકરણને સારું, બે પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો તેલે, અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપે અને તે એરેજ વૃક્ષનું લાકડું તથા જૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર 7 વાર છાંટે અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા જૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે. પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે. એવી રીતે ઘરને સારું તે પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. કોળના સર્વ રોગ તથા ઉંદરીને માટે ને વસ્ત્રના તથા ઘરના કોળને માટે ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે એ નિયમ છે. કોળની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય ને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવવા સારું એ નિયમ છે.